પાંચ ઇન્દ્રિયોને વિષય કરે છે અને એ પ્રવર્તે છે, અને વર્તમાનને વિષય કરે છે. મતિ જ્ઞાન છે એ વર્તમાનને વિષય કરે છે. મતિ જ્ઞાન છે એની શક્તિ નબળી છે, બળવાન નથી. શ્રુત જ્ઞાનની માફક બળવાન નથી. શ્રુત જ્ઞાનમાં હિતાહિત વિચાર કરવાનો, હે ઉપાદેયનો વિશેષ વિચાર કરવાનો, વિશેષ તર્કણાનો શ્રુત જ્ઞાન છે એ વિશેષ તર્કણાનો વિષય છે. કેમ કે શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાનમાં જ નહીં હોય છે. મતિ જ્ઞાનનો ભેદ નહીં નથી. શ્રુત જ્ઞાન જે છે એ પ્રમાણ જ્ઞાન છે, અને એનામાં બે નહીં પડે છે. અને એ બે નહીં દ્વારા હે શું ને ઉપાધિ શું એનો વિશેષ તર્કના રૂપે શક્તિ રૂપે તો શ્રુત જ્ઞાનમાં છે. મતિ જ્ઞાન વિષય કરે પદાર્થને, જે પદાર્થને વિષય કરે પછી શ્રુત જ્ઞાન વધારે ઊંડું શ્રુત જ્ઞાન ઉતરે છે. મતિ જ્ઞાન આત્માને વિષય કરે પણ પછી મતિ જ્ઞાન ઉપયોગ જે છે એ લબ્ધ થઈ જાય, અને શ્રુત જ્ઞાનનો ઉપયોગ ઉપયોગાત્મક થઈ અને આત્માના સ્વરૂપનો વિચાર કરે અને પછી એનો અનુભવ પણ કરે. એટલે સમ્યક દર્શનનો જન્મ શ્રુત જ્ઞાનમાં થાય છે, મતિ જ્ઞાનમાં નહીં. એક બીજું શ્રુત જ્ઞાન છે એમાં નહીં છે, અને પ્રમાણ અને નહીં થી આત્માને નિર્ણય કરવો હોય અને પછી આત્માનો અનુભવ કરવો હોય તો પણ બળવાનમાં બળવાન શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાન વિષય કરી અને પછી લબ્ધરૂપ થઈ જાય, એનો વ્યાપાર પછી અટકી જાય અને પછી શુદ્ધ જ્ઞાન કામ કરવા માંડે વિશેષ તર્કણા રૂપે. શુદ્ધ જ્ઞાન બહુ બળવાન છે. એટલે સમ્યક દર્શનનો કાળ જયારે આવે ત્યારે મતિ જ્ઞાન આત્માની સન્મુખ થાય, પણ મતિ જ્ઞાન ઉપયોગમાં સમ્યક દર્શનનો જન્મ ન થાય. એ શુદ્ધ જ્ઞાન માં વિકલ્પ ઉઠે ને એ વિકલ્પ નહીં ના વિકલ્પ એ વિકલ્પ છૂટી જાય ને અનુભવ થાય. એટલે શુદ્ધ જ્ઞાન બહુ બળવાન છે. હા, શુદ્ધ જ્ઞાન ના ચલાય એ મતિ શ્રુતનો આ વિષય છે. એટલે આમ તો બે ઇન્દ્રિય જ્ઞાન છે, મતિ શુદ્ધ જ્ઞાન, અને પછી જયારે અનુભવ થાય ત્યારે તેને પ્રત્યક્ષ જ્ઞાન પણ કહેવાય, અતિન્દ્રિય જ્ઞાન પણ કહેવાય અનુભવના કાળે. હવે જે પાંચ અસાધારણ ભાવો છે આત્માના અથવા જીવના, અસાધારણ પાંચ ભાવો છે. પાંચ ભાવોમાં અમારે એક દિવસ બપોરે અહીંયા વિશે ચાલ્યો હતો, ત્યારે તમે નહોતા પણ વિશે ચાલ્યો હતો આપણે ઘરે, બેનો એ પ્રશ્ન પૂછ્યો હતો. એ પાંચ ભાવમાં એક શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ દ્રવ્ય સ્વભાવ રૂપ છે, એ દ્રવ્યનો ભાવ છે. દ્રવ્ય એટલે જ્ઞાયક ભાવ, જે સામાન્ય તત્વ છે, ધ્રુવ તત્વ છે, એનો એક અસાધારણ ભાવ એ શુદ્ધ પારિણામિક ભાવ છે. હવે પારિણામિક ભાવની વ્યાખ્યા એવી છે કે જે ભાવને કોઈ કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષોપશમ, કોઈ કર્મની અપેક્ષા ન આવે, કર્મથી નિરપેક્ષ, કર્મના ઉદય આદિ એને લાગુ ન પડે, એવો એક અનાદિ અનંત શુદ્ધ પારિણામિક ભાવ છે. શુદ્ધ પારિણામિક ભાવ એટલે આત્મદ્રવ્ય લાભ હેતુ પારિણામિક. આત્મદ્રવ્ય લાભ આત્માનો જેવો સ્વભાવ છે એવી જ પ્રાપ્તિ કરાવે, આત્માનો ત્રિકાળી જે સ્વભાવ છે એને જ બતાવે, એનું નામ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ જે છે એ પોતાના સ્વરૂપને કોઈ દી છોડે નહીં. પર્યાય તો પોતાના સ્વરૂપને છોડી દે, પર્યાયમાં મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વનો ભાવ છોડીને સમ્યક દર્શનને ગ્રહણ કરે પર્યાય. પર્યાયમાં પલટો થાય ભાવનો, પરિણામનો, ઘડીકમાં ક્રોધ ને ઘડીકમાં ક્ષમા, એમાં પરિણામમાં પલટો આવે, પર્યાયમાં પલટો આવે. એટલે ચાર ભાવ છે એ પર્યાયના છે, અને આ જે ભાવ છે દ્રવ્ય ભાવ, સામાન્ય દ્રવ્યનો ભાવ, અનાદિ અનંત, એ કોઈ દિવસ એમાં વધઘટ પણ ન થાય, એને કર્મનું આવરણ પણ ન થાય, આઠ કર્મનું બંધન ન થાય, એને આઠ કર્મમાંથી કોઈ કર્મનો ઉદય એને લાગુ ન પડે. કર્મનો ઉદય આદિ જે લાગુ પડે એ પર્યાયની સાથે સંબંધ રાખે છે. આઠ કર્મનો નિમિત્ત નૈમિતિક સંબંધ જે છે એ જીવના પરિણામ સાથે સંબંધ છે, પણ જે દ્રવ્ય સ્વભાવ છે એની સાથે કર્મનો બંધ પણ નથી અને કોઈ ઉદય પણ નથી, એને સંબંધ જ વગરનો ભાવ છે, પારિણામિક ભાવ. આત્મા બધાના આત્મા ત્રણેકાળ શુદ્ધ છે, ત્રણેકાળ પરિપૂર્ણ છે, નિત્ય નિરાવરણ છે, એને કોઈ આવરણ લાગુ ન પડે એવો એક ચૈતન્ય સામાન્ય 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 તેનો તે તેનો તે તેનો તે એવો એક આત્માનો શુદ્ધ પારિણામિક ભાવ છે, એ જીવનું ખરેખર લક્ષણ છે. જીવ તત્વનું જો લક્ષણ કયો તો એ છે, અને જીવ દ્રવ્યનું લક્ષણ જો જુઓ તો પાંચે ભાવ છે. દ્રવ્યમાં પાંચે ભાવ આવે, જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય એનું નામ કહેવાય કે પ્રમાણ જ્ઞાન નો વિષય. એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું આવી જાય. એમાં અનાદિ અનંત જીવ દ્રવ્ય જે છે ને, એ અનાદિ અનંત બધા ભાવો એમાં આવી જાય, એટલે પાંચ ભાવો પ્રમાણ જ્ઞાન નો વિષય થાય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. પણ શુદ્ધ પારિણામિક ભાવ છે એ તો અનાદિ અનંત દ્રવ્ય રૂપ છે. ત્રણેકાળ એને અશુદ્ધતા લાગુ પડતી નથી, એને આવરણ લાગુ પડતું નથી, એમાં દુઃખ આવી શકતું નથી અને એમાં સુખ ઉપજતું નથી. સુખમય છે આત્મા, હા, એમાં ઉપજવું ને વિણસવું એ પર્યાયમાં ઉત્પાદવયમાં છે. ધ્રુવમાં અનાદિ અનંત ધ્રુવભાવ, ટકતો ભાવ, સામાન્ય ભાવ, કે જે દ્રષ્ટિનો વિષય છે, જેનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય છે.
સુધાત્મા કહો,
નાયક
કહો,
પરમ પારિણામિક ભાવ કહો, એક જ. પણ જયારે પાંચ ભાવની વ્યાખ્યા આવે ત્યારે એને કયો ભાવ લક્ષણ છે જીવનું, તો શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ છે એમ કહેવાય. એ પાંચ ભાવની વ્યાખ્યા હોય ત્યારે. હવે એના માટે એક દ્રષ્ટાંત આપીએ આપણે, એટલે વધુ ખ્યાલ આવશે, પછી આત્મામાં ઉતારશું. કે એક પાણીનો ગ્લાસ છે, એમાં માટી મિશ્રિત પાણી છે, માટી થોડી મિશ્રિત થયેલી છે પાણીનો ગ્લાસ, મેળું પાણી, ડોળું પાણી. આજે અમે ગયા ત્યાં તો નદીમાં ડોળું પાણી હતું, તો એ ડોળું પાણીનો ગ્લાસ તમે ભરો દાખલા તરીકે, પછી એ પાણી છે એને ટેબલ ઉપર થોડીક વાર ગ્લાસે રાખી મૂકો, તો માટી નીચે તળિયે બેસી જાય અને પાણી સ્વચ્છ દેખાય, પાણી એકદમ સ્વચ્છ દેખાય, તમે નિર્મળ. હવે જે પેલું ડોળું પાણી હતું એને ઉદયભાવ કહેવાય, ઉદયભાવ. માટીના સંગે પાણીની મેલી અવસ્થા થઈ તેને ઉદયભાવ કહેવાય. ઉદયના સંગે ઔદયિક ભાવ, શાસ્ત્રીય ભાષામાં કર્મનો ઉદય અને જીવના પરિણામને ઔદયિક કહેવાય, ઔદયિક ભાવ પાંચ ભાવમાં. તો એ ડોળવાળું મેલું પાણી, અને પછી પાણીમાં મેલ નીચે બેસી ગયો તો એ પાણીનો ઉપશમ ભાવ કહેવાય. નિર્મળ પાણી,
નિર્મળ પાણી થઈ ગયો,
ઉપશમ ભાવ. ઓલો ડોળ તો બેસી ગયો નીચે, ડોળ દેખાતો નથી હોવા છતાં બેસી ગયો, એનું નામ ઉપશમ ભાવ કહેવાય. સામે કર્મનો એ વખતે ઉપશમ હોય એ ઉપશમ ભાવ. પછી ગ્લાસ સેજ હલી ગયો બાળકથી, તો સેજ મેલ આમ ઉપર ફેલાઈ ગયો પણ મેલ દેખાતો નથી, એટલો સૂક્ષ્મ રજકણ અંદર ફેલાઈ ગયા છે કે આપણને તો એમ લાગે કે પાણી પેલું નિર્મળ હતું એવું નિર્મળ જ છે, પણ ખરેખર ડોળ અંદરમાં આવી ગયો થોડોક. એનું નામ ક્ષોભ ભાવ કહેવાય. અને એ ડોળ અંદર માટી તદ્દન નીકળી ગઈ, કાઢી નાખો અને એકલું પાણી નિર્મળ ચોખ્ખું સાવ. પછી ગમે એટલા પાણીને ગ્લાસને હલાવો તો મેલ ના આવે, કેમ કે મેલ તો નીકળી ગયો, ક્ષય થઈ ગયો. એનું નામ ક્ષાયિક ભાવ.
છાયક
એ કર્મ નો તદ્દન ક્ષય થઈ જાય, કર્મ ની સત્તા ન રહી. ઉપશમ માં કર્મ ની સત્તા છે પણ ઉપશમી ગયું છે, કર્મ દબાયેલો છે એમ. એટલે એ ચાર ભાવ એ પ્રકારે પાણીમાં જેમ ઉતાર્યા આપણે, હવે પાંચમો ભાવ પાણીનો જે છે એ મેલો હતો ત્યારે સ્વચ્છ છે, અને તદ્દન ક્ષાયિક ભાવ થયો પર્યાયનો ત્યારે તો પાણીનું તો જેવું છે એવું જ સ્વરૂપ છે. પાણીમાં કઈ અડલો બડલો થયો નથી, પાણી સામાન્ય અને પાણી વિશેષ, વિશેષના ચાર ભેદ પડ્યા, પણ પાણી જે સામાન્ય છે એ તો સ્વચ્છ 100% પહેલેથી જ શુદ્ધ હતું, એનું નામ પારણામિક ભાવ કહેવાય. અને આ ચાર ભાવ ઉદય ઉપસમ ક્ષય ક્ષોભ એમ આત્મામાં, એક આત્મા ત્રણેય કાળ નિત્ય શુદ્ધ છે, બધાના આત્મા શુદ્ધ છે, બધા સર્વજ્ઞ સ્વભાવી છે, બધા પરમાત્મા ભગવાન છે, એનો જે દ્રવ્યરૂપ ભાવ છે એનું નામ પારણામિક ભાવ કહેવાય. એમાં વધઘટ ન થાય, એમાં કર્મનો ઉદય આદિ લાગુ પડે નહીં, એને દ્રવ્યનો આત્મા ભાવ કહેવાય. અને આ ચાર ભાવો મિથ્યાત્વનો પર્યાય પ્રગટ થયો તો એ જીવનો ઉદય ભાવ કહેવાય. પાંચ ભાવમાં આ પર્યાયના ચાર ભાવ હોય, પર્યાયના તો મિથ્યાત્વની દશા હોય એનું નામ ઔદયિક ભાવ કહેવાય. દર્શન મોહના ઉદયના નિમિત્તે થયેલો જીવના પરિણામ એ ઔદયિક ભાવ, મલિન ભાવ. હવે દર્શન મોહનો ઉપશમ થાય છે, અનુભવ થાય ત્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિને, ત્યારે દર્શન મોહ કર્મ સત્તામાં છે, ક્ષય નથી થયો પણ ઉપશમ થઈ ગયું, દબાઈ ગયું. અને અહીંયા નિર્મળ પરિણામ થયા અનુભવના કાળમાં, ઉપશમ સમ્યક દર્શન, તો એ પર્યાયનો ઉપશમ ભાવ થયો. પછી જરાક સમ્યક દર્શનમાં ચળમળ અઘાટ દોષ આવે એ કર્મના ઉદયના સંબંધે તો એનું નામ શ્રદ્ધાગુણની પર્યાયનો ક્ષોભશમ ભાવ કહેવાય. અને દર્શનમોનો ક્ષય થઈ જાય હાવ, અને ક્ષાયિક સમ્યક દર્શન થાય કેવળી શુદ્ધ કેવળીને સમીપે જ્યારે, ત્યારે એને ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય. આપણે સમ્યક દર્શનમાં ચારે ઉતાર્યા, શ્રદ્ધાગુણની પર્યાયમાં ચારે ઉતાર્યા. શ્રદ્ધાગુણની પર્યાયમાં મિથ્યાત્વનો ભાવ હોય બરાબર, ઉપશમ સમ્યક દર્શન પણ થાય, ક્ષોભશમ સમ્યક દર્શન પણ થાય, અને ક્ષાયિક સમ્યક દર્શન થાય. એક શ્રદ્ધાગુણની પર્યાયમાં ક્રમે ચાર ભાવ થાય, એ પર્યાયના ભાવ છે, એ પર્યાયના ભાવ કહેવાય. અને ઓલો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એવો ને એવો રીએ એનું નામ પારણામિક ભાવ કહેવાય. એટલે ચાર ભાવોથી રહિત એવો જે શુદ્ધાત્મા છે તે જ હું છું, જે આ ચાર ભાવો નાશવાન છે તે મારા સ્વભાવો નથી. એના ઉપરથી લક્ષ છોડી અને શુદ્ધ આત્મા તરફ જો લક્ષ કરે, દ્રષ્ટિ કરે, અનુભવ કરે તો એને ધર્મની શરૂઆત થાય. પાણીના દ્રષ્ટાંતે બરાબર સમજાય.
હવે જે પાંચ ભાવોના 53 ભેદ છે, ભેદ જે
છે, હા ભેદ છે,
એ તો જાણવા લાયક છે કે કાઈ છે
નહીં? એમાં એ 53 પ્રકારના ભેદો જે છે એમાં પારણામિક ભાવના 3 ભેદ છે. પારણામિક ભાવ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા 3 પ્રકાર છે. એ પેલો જે પારણામિક ભાવ છે, પેલો શબ્દ, એમાં એક અશુદ્ધ પારણામિક ભાવ અને એક શુદ્ધ પારણામિક ભાવ, બે ભેદ પડે છે. 10 પ્રકારના પ્રાણથી જે જીવે એ અશુદ્ધ પર્યાર્થિકનો પારણામિક કહેવાય, અને શુદ્ધ જીવત્વ શક્તિ છે અંદરમાં એ શુદ્ધ પારણામિક ભાવ કહેવાય, એ ઉપાદેય છે. ત્રણ ભાવ, 18 ભાવ, 21 ભાવ એવા એવા ભાવો છે.
એ વિશેષ પછી મોક્ષશાસ્ત્રમાં આપણે વાંચીએ એટલે
હા, એમાં વિસ્તાર છે બધો. ટૂંકાણમાં ગમે તેટલા ભાવો હોય એમાંથી એકરૂપ ભાવ આત્માનો ખેંચવાનો છે, બાકી બધા ભાવો જાણવાયુક છે.
પરમ પારિણામિક ભાવ છે એનું લક્ષ કરવા,
એનું લક્ષ કરવા. અને
ગઈકાલે આપણે પરમ દિવસે અહીંયા વાત થઈ ને,
હા,
એના ઉપર મને એમ વિચાર આવ્યો કે તમે જે વાત કરી કે એક માણસ પોતાનું આત્મદર્શન કરવા માટે 100 વાર યાત્રાએ ગયો અને જ્યાં એક નાની પુરુષ મળ્યા છે ને, તો એને એને એમ કહ્યું કે તું તારી સામે રજ્જો તો તને તું ઓળખતો નથી, એ વાત આવી ને. તો એમાં મને જરાક અંદરથી એમ પ્રશ્ન ઉઠ્યો કે એને એક ખ્યાલ આવી ગયો કે મારે મારી સામે જોવાનું છે ને મારું ધ્યાન કરવાનું છે, એટલે ધ્યાનમાં લાઈવો એવો અંદર ફરી ગયો. એટલે એમ મારે એમ જાણવાનું છે કે પેલા એને ધારણા જ્ઞાનમાં એવો અભ્યાસ કર્યો હશે બુકોનો,
ઘણો અભ્યાસ કરી લીધો
અને એનો નિર્ણય આ ટાણે થયો હશે,
ઘણો અભ્યાસ કર્યો તો, પણ એ આત્માને બહાર શોધતો હતો. ભગવાનના દર્શન કરવા છે એટલે બીજા ભગવાનના બહાર મને ભગવાન કોઈ પારમાં ભગવાન દર્શન આપશે એવી કલ્પના ચડી ગયા હતા, સમજે. પણ મારો ભગવાન મારા ઘટમાં ઈ છે એ એમને લક્ષમાં નહોતું આવ્યું. વાંચેલું ઘણું પણ એ લક્ષમાં એ વખતે નહોતું આવ્યું. પણ જયારે ઈશારો કર્યો કે દેખનારાને દેખતો નથી એમ, જાણનારાને જાણતો નથી, આંધળો છો, એટલે એની દ્રષ્ટિ જે બહિર્મુખ હતી એ દ્રષ્ટિ અંદરમાં આવી ગઈ. વાત તો ટૂંકીને ટચ જ છે, લાંબુ તો છે નહીં. જે વર્તમાન વર્તો જ્ઞાનનો ઉપયોગ, બધાની પાસે જ્ઞાનનો તો વ્યાપાર ચાલે જ છે, જ્ઞાનના વ્યાપાર વિના કોઈ જીવ હોય નહીં તો જડ થઈ જાય, બરાબર. હવે અને જ્ઞાન વિષય વિના રહીએ નહીં,
વિષય વિના ન
હોય. ક્યાં જ્ઞાન સ્વને વિષય કરે ને ક્યાં પરને વિષય કરે,
વિષય તો હોય,
જ્ઞાનનો વિષય તો હોય જ. હવે અનાદિકાળથી જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હતું એ જ્ઞાન અંતરમાં વળીને સ્વને પ્રસિદ્ધ કરે ત્યારે અનુભવ થાય.
એટલે મારો આશય એમ હતો કે સાધારણ આ વિષયને એકાગ્રતા કરવા માટે અમુક સાધારણ પડખાનું જ્ઞાન જોઈએ, એટલે બહુ વિશેષ શાસ્ત્રો વધારે અધિક અભ્યાસ કે વધારે એટલું બધું યાદ રાખવાની કોઈ જરૂર નહીં છે. મુખ્ય વાતને સમજી લેવા,
જો તમારી શક્તિ હોય તો વિશેષ તમે અભ્યાસ કરો, જો તમારો ઉપયોગ જ્યાં ત્યાં ભટકતો હોય તો ઉપયોગને બાંધવા માટે તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, વિશેષ અભ્યાસ કરો, 2 કલાક 4-4 6-6 કલાક કરો તમારો ઉપયોગ જો બહાર ભમતો હોય તો. હવે જો તમારો ઉપયોગ બહાર ન ભમતો હોય અને તમારો ઉપયોગ સીધો આત્મામાં આવી જતો હોય તો કઈ અભ્યાસ કરવાની જરૂર નથી. હવે ઉપયોગ આત્મામાં આવતો નથી અને બહારનો અભ્યાસ તમે આ બધો છોડી દો તો પછી પાપની પ્રવૃત્તિ રહેશે. ત્યાં સુધી એને એ પ્રકારે નિમિત્તનું અવલંબન આવે, દેવ ગુરુ શાસ્ત્ર સમાગમ શાસ્ત્ર સ્વાધ્યાય તત્વચિંતન વિચાર સમવિચારના જીવોની સાથે તત્વનો વાર્તાલાપ એ પ્રકારે નિમિત્તના યોગમાં એ હોય છે જીવ.
અને આપણે આ શિવભૂતિ મુનિનો દાખલો આવે છે કે એમને બહુ યાદ પણ નહીં રહેતું અને કઈ અડદની દાર અને પોતરા એમ કઈ
જુદા છે,
એમાં એને એ વસ્તુ એને બરાબર આમ
બેસી ગઈ કે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. રાગ છે એ ફોતરું છે અને જ્ઞાન છે એ અડદની દાળ છે સફેદ, ઓલો કાળો દાણો છે, કાળો ફોતરું કાળું છે, પુન પાપી કાળા જ છે, માલ નથી એમાં કઈ. એમ રાગ ભિન્ન અને આત્મા ભિન્ન એમ જો કરે તો એને ભેદજ્ઞાન થઈ જાય, કઈ શાસ્ત્રની જરૂર નહીં. આ તો લાકડા ઘણા ગળી ગયા ને એટલે જુદા જુદા લાકડા ગળી ગયા, લાકડા કાઢવા માટે અનેક પ્રકારનો અભ્યાસ અને ઉપદેશ આપે જ્ઞાનીઓ.
આજે સંખ્યા ઘણી થઈ છે અને હવે તમને કોઈ સરળ કોઈ એવી ચર્ચા કરવી હોય તો તમે કરો, કોઈને કઈ પૂછવું હોય તો.
એટલે આ આપણે જે અત્યારે રાખી ચર્ચા એ તો કઈ ને કઈ કોઈ પૂછે, ભાઈઓ પૂછે કે બહેનો પૂછે, કઈ પૂછે તો એમાંથી પછી નીકળે. બહેનો ને પૂછવાની છૂટ છે, આવો. એમ કે ભાઈઓ નો જ આ ઇજારો છે એવું નથી. બહેનો ને કઈ મૂંઝવણ થતી હોય તો પૂછી શકે.
કઈ પણ એવું લાગે પૂછપરછ કરવા જેવો આ તો સમજણનો વિષય છે.
હા,
અને ન સમજાય તો સંકોચાવો નહીં.
પણ એમ સંકોચ ન કરો કે આ પ્રશ્ન હું પૂછીશ તો આવો કેમ મેં પ્રશ્ન પૂછ્યો, બીજા મારી મસ્કરી કરશે, એમ ન સંકોચ રાખવો. પ્રશ્ન તો ગમે એવો પૂછી શકાય.
મોગીબેન, હવે જો આપણે આ સમજવા મોકો આવ્યો છે,
એક મિનિટ.
ટંકોત્કીર્ણ
આત્માનો સ્વભાવ ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણનો એવો અર્થ છે કે જેવી રીતે પ્રતિમાજી છે એને ટાંકણેથી કોતરી હોય, પછી 500 વર્ષ 1000 વર્ષ એવી ને એવી પ્રતિમારીએ છે, ટંકોત્કીર્ણ. એમાં કઈ ફેરફાર ન થાય, એ દ્રષ્ટાંત છે, એ તો દ્રષ્ટાંત છે. એમાં આત્મા છે એ અનાદિ અનંત જેવો છે તેવો પરિપૂર્ણ શુદ્ધ છે, જ્ઞાન ને આનંદનો સાગર. એમાં કોઈ પણ પ્રકારની વધઘટ ન થાય એવું ને એવું સ્વરૂપ તણે કાઢીએ. મિથ્યાત્વ અવસ્થા હોય તો એવું ને એવું સ્વરૂપ, સાધક થાય તો આત્માનું સ્વરૂપ એવું એવું, અને કેવળ જ્ઞાન થાય તો એવું ને એવું, મોક્ષ થાય તો પણ એવું ને એવું સ્વરૂપ રહીએ. એ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો કિંચિત માત્ર ફેરફાર ન થાય, કઈ વધઘટ ન થાય, એનું નામ ટંકોત્કીર્ણ કહેવાય.
આત્મા ટંકોત્કીર્ણ છે તે જીવના પરિણામની અપેક્ષા રાખે છે કે નથી રાખતો?
ના, પરિણામની અપેક્ષા ના રાખે, નિરપેક્ષ છે એ, પરિણામથી પણ રહિત છે. નિશ્ચય નહીં એ જોવામાં આવે તો એ પરિણામથી પણ રહિત છે આત્મા. એનું અવલંબન લેવા જેવું છે, પણ એનું અવલંબન લેતા અનુભવ થાય તો એ અનુભૂતિ જે પર્યાય પ્રગટ થાય એનાથી કથનચિત સહિત પણ છે એવું જ્ઞાન થાય. એ વ્યવહાર છે. પર્યાયથી રહિત આત્મા છે એમ વિચારવું તે નિશ્ચય નહીં છે, અને પરિણામથી આત્મા કથનચિત સહિત છે એમ વિચારવું તે વ્યવહાર છે.
હવે આના પરથી એ તો ચોક્કસ થઈ શકે કે નહીં કે મારું કાલનું પરિવર્તન, મારું કાલનું વર્તન કેવું હતું અને આજનું વર્તન કેવું છે, આજ જો ધર્મમય બાજુ વળી જાઉં તો કાલનું મને જે પરિવર્તન છે કાંઈ નડતું નથી, એ વાત બરોબર કે?
બિલકુલ નડતું નથી કાંઈ. કેમ કે પર્યાય જે વ્યય થઈ ગઈ છે એ વ્યય ભાવ કદી પણ ઉત્પાદને નડે નહીં. વ્યય થાય મિથ્યાત્વનો પર્યાય છે, છેલ્લા સમયે મિથ્યાત્વનો પર્યાય હતો એનો થઈ ગયો વ્યય, અને સમ્યક દર્શનનો થયો ઉત્પાદ. જો પૂર્વની પર્યાયમાં મિથ્યાત્વ હતું એ વર્તમાન સમ્યક દર્શન રૂપી ધર્મ પ્રગટ કરવામાં નડતું હોત તો તો કોઈને સમ્યક દર્શન થતા જ નહીં. માટે વીતી ગયેલો ભાવ વર્તમાનને બાધક કાંઈ થતો નથી. કાલનો પાપી આજે ધર્માત્મા થઈ શકે છે. આપણે દાખલો નજર સામે છે કે ભગવાન મહાવીરનો આત્મા 10મા ભવે સિંહના ભાવમાં હતો, સિંહ, અને હરણિયાને મારીને ખાતો હતો. એમાં ઉપરથી બે રુધિધારી મુનિઓ આકાશમાં આવ્યા અને આમ નજર કરે છે કે આ કોણ? મારી નજર સામે કોઈ મનુષ્ય ફરકી ન શકે એટલી તો મારી હા, ક્રૂર હતો ક્રૂર. પણ એ એકદમ ખર સામે આવીને ઉભી ગયા નિડર થઈને, એટલે એની સામ્ય મૂર્તિ જોઈને એને પોતાને એ કશાય શાંત થવા માંડ્યા કે આ મહાપુરુષ છે એમ માન્યું. ત્યારે એમને કહ્યું કે અમે મહાવિદ્ય ક્ષેત્રમાંથી આવીએ છીએ અરિંદ ભગવાનની વાણી સાંભળીને કે આ જે તું છો સિંહના ભાવમાં અત્યારે, એ તું આ ભારતમાં 24મા તીર્થંકર મહાવીર થવાનો છો, મને તો સમ્યક ને પ્રાપ્ત કરી લે, આમ તારો કાળ પાકી ગયો સમ્યક પ્રાપ્ત કરવાનો. જો હવે એને તો હિંસાના પરિણામ હતા કે નહીં, હિંસાના પરિણામ, પણ હિંસાના પરિણામ પલટીને એને જ્યાં મુનિરાજને જોયા ત્યાં કસાયની મનતા શુભ ભાવ આવવો માંડ્યો. પછી એ વખતે અશુભ ભાવ નથી, શુભ ભાવ કહેવાય કસાયની મનતા. હવે એ મંદતાના પરિણામમાં દેશના લગ્ન સાંભળી અને ભેદ જ્ઞાન કરીને આત્માનો અનુભવ કરી લીધો તો પૂર્વની જે અવસ્થા હતી એને કઈ નડી નહીં. જાગ્યા ત્યાંથી સવાર, એનો અર્થ એમ ન લેવો કે પાપ કર્યા જ કરીએ અને મોકો આવશે તે ધર્મ કરશું ને અટાણે તો પાપ કરીએ, એવો જો ઊંધો અર્થ કોઈ લે, આ તમારી વાત નથી, આ સમાજ છે બધી. સમાજમાં ક્યાંય ઊંધું ન લઈ જાય, મારે તો સમજીને જરા કેવું જોઈએ, સમજી ગયા, તો મરી જાય. હા, બાકી પૂર્વની પર્યાય કાંઈ નડતી નથી. વર્તમાનમાં ધર્મ કરે, કર્મ બંધાયેલા હોય ને, કર્મ બંધાયેલા ઘણા હોય એ કઈ નડે નહીં.
એમાં બીજો પ્રશ્ન એવો ઉભો થાય છે કે આપણે આ મનુષ્યમાં તો એમ કહીએ છીએ શાસ્ત્ર અભ્યાસ કરી બરાબર નિર્ણયો કરીને પછી નિર્વિકલ્પ દશા થાય ત્યારે એની તૈયારી કરે પોતે પુરુષાર્થ કરે ત્યારે, તો આ સિંહભાવમાં પણ ભેદદાન થઈ શક્યું છે તો
થઈ શકે, બરાબર થઈ શકે.
હવે અહીંયા તો શાસ્ત્ર નથી, આજે
કઈ નથી,
વાંચન નથી, સાંભળવાનું નથી,
એમાં દેશના લગ્ન મળી, એને
દેશના લગ્ન મળી,
જ્ઞાનીની દેશના લબ્ધિ પ્રત્યક્ષ મળી, એને નિમિત્ત થયું. કોઈને શાસ્ત્ર નિમિત્ત થાય, કોઈને દેશના લબ્ધિ નિમિત્ત થાય, કોઈને તીર્થંકરની વાણી નિમિત્ત થાય. આમને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલનારા મામુની એની દેશના લબ્ધિ નિમિત્ત થઈ, એને દેશના આપતી અને એને પ્રગટ કર્યું સમ્યક દર્શન, એને અધિગમ સમ્યક દર્શન કહેવાય. સાંભળીને હંમેશા જયારે ઉપાદાનની તૈયારી થાય છે ત્યારે એની ઉપાદાનની તૈયારીને યોગ્ય નિમિત્ત આવી જ મળે છે ને, એમ યોગાનું યોગ એવો બને જ. હામેથી નિમિત્ત આવ્યું બોલો, કઈ એને તો વિચાર નથી કે એને કઈ ટપાલ લખી નથી, તાર કર્યો નથી, ટેલિફોન કર્યો નથી કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું માટે તમે મને દેશના સાંભળવા આવો, કઈ નહીં, એકાએક ગુજરા.
અને મહેશજી હોમાં એવો જીવ હતો ત્યારે
અવળો પડ્યો,
ત્યારે દાદા ભગવાન હતા અને ભરત જતો ત્યારે સમ્યક જ્ઞાન
ન થયું.
અને
નિમિત્ત અકિંચિત કર છે, નિમિત્ત કઈ કરી શકતું નથી. અરે એ તો ઠીક, પણ એની હામે થયા, એની હામે થયા, સાંખ્ય મત ઉભો કર્યો દાદાની હામે, તીર્થંકરની હામે. સ્વતંત્ર જીવ છે, ઊંધો પડે સ્વતંત્ર, હવળો પડે તો સ્વતંત્ર, શક્તિ છે બસ.
અમારે આ મૂંગીબેન હંસલોમાં અમારા એરિયામાં રહીએ છે, અહીંયા મૂંગીબેન આવ્યા છે સાંભળવા, છેઠ હંસલો થી આવ્યા છે.
હા હા, ઠીક.
એ હંમેશા મને કહે કે તમે શાસ્ત્ર એકલા એકલા વાંચો છો તો મારે પણ આત્મા સમજવો છે હવે, અને મંગળવારે થોડું વાંચન રાખો તો એમાંથી અમારે હવે વધારે સમજણ થાય એમ કરવું છે. એટલે મૂંગીબેનને કહ્યું અત્યારે જો આ સમજવાનો આપણને મોકો છે સાંભળવા.
બધાને છે આટલી સંખ્યામાં હું, પણ આપણી તો કેટલી અહીંયા મોટી સંખ્યા છે, પણ એ પ્રમાણે એમ કે તમે કરો કે કોઈ હોલમાં બધે એમ કે માણસો બધા પણ આપણે આવે
છે ને હોલમાં આવે છે.
ના, તો ભવિષ્ય વાત કરે છે, હું હોય જાઉં પછી પણ અહીં કઈ ચાલુ રહીએ તો સારું, એમ બરાબર ને.
એ છે ને, તમે અત્યારે છો ને, જો થાય એક વખત તો બધાને અનુભવ થાય.
હોલ આવે કાલે, હોલ છે ને, આપણે શું કરવાની,
હોલમાં છે,
હોલ રાખ્યા છે,
એ તો ચાલુ છે,
હોલ તો છે, એ તો અમે કાલે
આવ્યા હતા. એવું કહેવાનું પ્રયત્ન હશે કે જો મૂળિયા પાયા જો પડી જાય ને તમે જાય કોઈ એવા જ્ઞાની આવને આવતા રહીએ ને એવું તો બધાને લાભ મળે, પણ એવી તો
આવી શકે. અત્યારે તો જો ઘણા દિવસ થઈ ગયા, ઘણા પણ સાંભળ્યા હોય, પહોંચવું હોય
તો ગમે
એમ કરીને પહોંચી શકે,
પોતાને ભાવ હોય
એ તો.
બીજા કોઈને કઈ પૂછવું હોય તો કઈ સાંભળેલો.
રાગ અને જ્ઞાન વચ્ચે અનંત સમય જાય છે, નીકળી રાગ અને જ્ઞાન વચ્ચે અનંત સમય છે, એમ
એમ છે કે કોઈ પણ પદાર્થને ઉપયોગાત્મક કરવો હોય તો છંદસનું જ્ઞાન અસંખ્ય સમયે એને પકડી શકે છે, ઉપયોગાત્મક કરી શકે. એનો પ્રતિભાસ તો તે સમયે થાય, ક્રોધ જણાય તો તે સમયે જ્ઞાનમાં, પણ એ જ્ઞાન ક્રોધને પકડતા આ ક્રોધ થયો મને એમ જે અહીં પકડે ને ત્યાં અસંખ્ય સમય ક્યાંય લાગે એમ જણાય તો એ સમયે, પણ ઉપયોગાત્મકપણે જાણે તો એમાં અસંખ્ય સમય ચાલ્યા જાય. પણ અસંખ્ય સમય પણ એટલો ઝડપથી થાય છે કે આમ આંખ વીંચીને ઉઘાડી ત્યાં તો ઘણા સમય વ્યા ગયા. અસંખ્ય સમય પણ એક આમ જરાક જરાક જેટલું જ છે. પણ શાસ્ત્રમાં એવો પાઠ છે કે છદ્મસનો ઉપયોગ છે. દાખલા તરીકે આ ઘડિયાળ ઉપર ઉપયોગ છે, હવે એ ઘડિયાળ ઉપર ઉપયોગ છૂટી અને આ બત્તીને જાણવા જાય ઉપયોગ, તો એમાં અસંખ્ય સમય ચાલ્યા જાય. આમ અહીંયાથી નજર કરીને આમ નજર તો કરી એટલે એનું આમ પ્રતિભાસ તો થયો ઉપયોગમાં, પણ આ ગ્લોબ છે એમ પકડતા એને વાર લાગે છે, સમય અસંખ્ય. પણ અસંખ્ય સમય પણ એટલું ઝડપથી થાય છે કે એને એમ ખબર નથી પડતી કે અસંખ્ય સમય ચાલ્યા ગયા. એને તો એક જ થયું કે આ અહીંયા જોયું, અહીંયા જોયું, એક સમયમાં જોયું એમ. પણ આ કેવડી ગમીએ છે, બહુ એક ઝડપથી થાય ના છદ્મસ પકડાય. જેમ કે કોઈ વાત કરતું હોય અને આપણા શબ્દે કાન ઉપર શબ્દ પીડ્યો અને શબ્દ સાંભળી તો લીધો એ વખતે, પણ આને આ કહ્યું એ પકડતા વાર લાગે છે. એમ દરેકને અનુભવ હોય છે થોડો જાજો,
શું કહ્યું એનો વિચાર કરવો પડે.
હા, એટલે એ પકડતા થોડો ટાઈમ લાગે, એમાં જાજો સમય લાગી જાય. આ તો એક સમયની અસંખ્ય સમય તો એટલું બધું ઝડપથી થાય છે. એક જ્ઞેયને છોડીને બીજા જ્ઞેયને જ્યાં તમે પકડવા જાઓ ત્યાં અસંખ્ય સમય ચાલ્યા જાય. પ્રતિભાસ તો પ્રત્યેક સમયે થાય, પણ પ્રતિભાસને પછી ઉપયોગાત્મક કરે જ વાર લાગે.
આત્માનો મહિમા વધે તેના માટે આત્માનું સ્વરૂપ કેવું છે એના વિશે કંઈક વિશેષ સમજાવો. આત્માનો મહિમા કેવી રીતે વધે?
મહિમા વધે એ રીતે કે જો મારે સુખ જોઈએ છે તો સુખ મારા આત્મામાં ભર્યું છે. સુખ બહાર છે નહીં, પદાર્થમાં નથી, કોઈ બાહ્ય પદાર્થમાં આત્માનું સુખ નથી. પદાર્થના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એ તો આશ્રવ તત્વ આકુળતામય છે, એમાં પણ છાંટો એક સુખ નથી આત્માનું. એમ જો એને પોતાને હવે સંસારનું દુઃખ લાગ્યું હોય તો સાચું સુખ શોધવા નીકળે. સાચું સુખ શોધવા નીકળે તો એ જ્ઞાનીના શરણમાં જાય અથવા શાસ્ત્ર વાંચે, તો એમાંથી એને મળે કે આત્મામાં સુખ છલોછલ ભર્યું છે, એકદમ છલોછલ સુખ ભર્યું છે. એમ એને સુખમય છું એમ એને શ્રદ્ધામાં જો આવે તો એ સુખને શોધવા માટે અંદર આત્માનું મંથન કરે. પણ હવે એની શ્રદ્ધામાં જ એમ છે કે મને સુખ તો સંયોગથી છે, એટલે તદ્દન એ માન્યતા, એની શ્રદ્ધા તદ્દન વિપરીત છે 100%. કે ભાઈ લાખ રૂપિયા થાય તો ઓછું સુખ, 5 લાખ થાય તો વધારે સુખ, 25 લાખ થાય તો એના કરતા વધારે સુખ, 1 કરોડ થાય તો એના કરતા વધારે સુખ. એ જે ગુણાકાર કરે છે ને એ તદ્દન ખોટા છે. સાવ મોહનભાઈ, કેમ કે પર પદાર્થ તો જડ છે, પૈસો એ જડ તમને સુખ ક્યાંથી આપી શકશે? તમારે સોની નોટમાંથી જોઈએ છે સુખ કે 1000ની નોટમાંથી કે 1 લાખની નોટમાંથી? તમારી સામે નોટ મૂકી દઉં, સુખ એમાંથી કાઢીને તમે અનુભવ કરો, નહીં થાય અનુભવ. એ તો જડ છે લક્ષ્મી, તો હીરા મોતી માણેક કોઈનો હીરો મૂકી જાય સામે, એનામાં સુખ નથી એ તમને આપે ક્યાંથી? એ તો જળ છે પદાર્થ, પૂતગલની રચના છે, એમાં નથી. અહીંયા શોધવા માંડે છે એને કઈ સુખ મળવાનું નથી, માટે એને થોડોક વિવેક કરવાની જરૂર છે.
પૂર્વના સંસ્કારો કઈ કામ કરતા છે સંવેદના
એમ છે કે ઊંડા સંસ્કાર કોઈ નાખ્યા હોય પૂર્વે તો વર્તમાનમાં એને સમ્યક દર્શન થઈ શકે છે, એને નિસર્ગ સમ્યક દર્શન કહેવાય. વર્તમાનમાં ગુરુ ન હોય પણ પૂર્વે સાંભળેલું હોય ને સંસ્કાર ઊંડા હોય અને વર્તમાનમાં કોઈ યોગ એવો બની જાય તો એને ઓલું ધારણામાં જ બધું છે તો એ આત્માનો અનુભવ કરી શકે, એટલે એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાય. પણ એ સંસ્કાર ઉપર પણ નજર રાખવા જેવી નથી, કેમ કે એવા વાયદાઓ કર્યા કર્યા અનંતવાળ કે વર્તમાનમાં આપણે વેપાર રોજગાર કરીએ અને સતના સંસ્કાર નાખીએ, આવતા ભાવે સમ્યક દર્શન પ્રાપ્ત કરશું. એ વાયદો ભૂતકાળમાં કરીને આવ્યો, અહીંયા પૂર્વે હતો ને ત્યારે આ જ વાયદો કર્યો હતો. હા, એ વાયદો વાયદામાં અને વાયદા વાફળતા છે, એમાં કઈ વાતમાં માલ નથી. પછી ઉપર રાખવા જવું,
એટલે વાણીઓ હંમેશા એમ વિચાર કરે ધંધો હરખો ચાલે ત્યાં સુધી ઈ કરી લઉં અને આ ચોપડી વાંચીને સંસ્કાર નાખી લઉં અંદર, પછી અહીંયા હમણાં ન થાય પછી જોશું.
કઈ રૂપે બપોરે તમે ભાણામાં 12 વાગે જમવા બેસો ત્યારે તમે એમ કેતા નથી લક્ષ્મીબેન ને કે ભાઈ મારે કાલ જમવું છે આજ નહીં, ત્યાં કયો છો તમે નથી કેતા, બરાબર? તો પછી ધર્મ આજે નથી કરવો, ધર્મ કાલ કરવો છે. એવો કોઈ ધર્મ ને માટે એ ખાવાની ચીજ ને કાલ ઉપર છોડતા નથી, આજે જ જમી લઈએ છે, શું છે? બરાબર છે ને? કોઈ એમ કે ના ભાણું લઈ જાઓ પાછું, મારે કાલ જમવું છે, એમ કોઈ ન કહે. હા, આજે ઘી વધારે નાખી. દેખાતો નથી કે એ દેખતો નથી, દેખતો નથી. બસ એનું કારણ છે કે એને એમાં રુચિ ને પ્રીતિ છે, જેમાં રુચિ ને પ્રીતિ છે એ તરફ એનું જ્ઞાન જાય છે. આત્મા ઉપર પ્રીતિ ને રુચિ નથી. જો આત્મા ઉપર પ્રીતિ ને રુચિ હોય કે મારું સુખ મારી પાસે છે, મને અંતર્મુખ થતા એકાગ્ર થતા સુખ મળશે, એમ જો શ્રદ્ધામાં આવે તો વારંવાર ઉપયોગ ને અંદર લગાવવાનો પ્રયત્ન કરે. વિશ્વાસ નથી. મોટો ફરક છે ભાઈ, જો મને સાફ શબ્દોમાં કહી દઉં તો આ દેશમાં રહેવા જેવું નથી. અહીંયા ધર્મનું કઈ ઠેકાણું નથી. મંદિરો, કોઈ મંદિરો નથી, બીજું કોઈ એવું અહીંયા વાતાવરણ પણ નથી, કોઈ એવા મંડળની સ્થાપના પણ નથી, કોઈ નિરંતર વાંચનકાર પણ નથી કે જે તમને પોષણ મળ્યા કરે. અને વાંચનાર કોક કદાચ હોય તો એ ક્યાં રહેતા હોય ને ક્યાં રહેતા હોય ને ક્યાં રહેતા હોય, એ કાંઈ મેળ ખાય નહીં. એટલે શાસ્ત્રકાર તો એમ કહે છે કે જ્યાં જીન મંદિર ન હોય ત્યાં તમારે રહેવાય જ નહીં, એમ કહે છે. અને જેના ઘરમાં આત્માની વાત ન થાય એ સ્મશાન છે, એ ઘર નથી. એમ કેમ કે નાગા બાવાને હું એ તો જે હોય એ કહી દઈએ. ભાવલિંગી સંત છે એને ક્યાંય કોઈ ખેડો કરવો જ કોઈની પાસે, એને કઈ જોતું નથી. કે જે ઘરની અંદર તત્વચર્ચા આત્માની ચર્ચા ન હોય એ ઘર સ્મશાન છે. અને જે ગામની અંદર જીન મંદિર ન હોય દેવ દર્શન ન હોય ત્યાં રહેવાય જ નહીં, એમ
અનુભવ.
બરાબર છે ને? વાંચ્યું છે ને?
અને એક રાઈ ના દાણા જેટલી પણ ઉપમા આપી છે એનો જે મહિમા કરે છે સવારે એને પણ.
બરાબર, ચોખા જેટલી પણ. એનું એક કારણ છે કે પ્રતિમાના દર્શન કરતા શું છે, પ્રતિમાના દર્શનનો વ્યવહાર શા માટે અનાદિથી ચાલતો આવે છે એનું કારણ છે. એક વખત હું ઇન્દોરમાં ગયો હતો, ઘણા વર્ષ પહેલાની વાત છે, ત્યારે પરાવની અંદર સબબમાં એક મંદિર આપણું જિનાલય બંધાણું હતું. પછી એ લોકો ત્યાંથી બધા આવ્યા કે ભાઈ અમારા મંદિર નવું બંધાણું છે અને તમે દર્શન કરવા માટે સાંજે એ બાજુ આવો તો અમારા બધા સમાજના માણસો ભેગા થાય. એટલે પછી સાંજે દર્શન કરવા ત્યાં બધા ગયા, અહીંથી ભેગા 5-10 જણા સાથે, અને ત્યાં 10-20 ભાઈઓ ભેગા થઈ ગયા, 25 ભાઈઓ બહેનો. પછી એમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આ ભગવાનની પ્રતિમાના દર્શન કરવાનો હેતુ શું છે, કારણ શું? પછી મેં એને એક દ્રષ્ટાંત આપ્યો. દ્રષ્ટાંત આપીને પછી સિદ્ધાંત બતાવ્યો કે એક ગામડાની અંદર ભરવાડ ઘેટા ચારતો હતો, ઘેટા બકરા સાથે ચારતો હતો. એમાં એ જંગલમાં એક સિંહણ તાજી વ્યાણી અને એક બચ્ચો એમાંથી છટકી અને ઉમા ભેગું ભળી ગયું. અને એ ભરવાડને એમ થયું કે આ બચ્ચું ભૂલું પડી ગયું છે, તે ઓને ચારે છે, ભેગવાને ચારે હાચવે. એમ કરતા કરતા સિંહનું બચ્ચું મોટું થયું. સિંહનું બચ્ચું તો મોટું થયું, એના કરતા ઊંચું થવા માંડ્યું. એ તો સિંહ હતો, સિંહનું બચ્ચું હતું, ઘેટાનું બચ્ચું તો નહોતું. એમાં એક વખત એવો બનાવ બન્યો, આમ છેલ્લે લાંબે એક પહાડની ટેકરી હતી, ટેકરી ઉપર સિંહ આવ્યો અને સિંહે આ બધું જોયું, એમાં પોતાની જાતનો સિંહ જોયો કે આ ઘેટાના ટોળામાં સિંહ ક્યાંથી ફસાઈ ગયો, મારી જાતનો. પછી એને છોડાવવા માટે એને એક ક્યાંથી એની ભાષામાં અવાજ કર્યો, આને ઉદ્દેશીને, કે તું પેલા મારી સામે જો, મારી સામે જોયા પછી તો તારી સામે જો, એટલું કર. એટલે સિંહ એની ભાષામાં સમજી ગયો, પેલા આમ જોયું, આખું રૂપ એનું જોઈ લીધું, આખું રૂપ જોઈ અને અહીંયા જોયું, જ્યાં અહીંયા જોયું ત્યાં હું તો સિંહ છું, ઠેકડો મારીને ભાગ ગયો. ઓલી ઘેટાની જે વૃત્તિ હતી બિલકુલ એ વૃત્તિ ફરી ગયા, કે સિંહવૃત્તિ થઈ ગઈ, વીર્ય ઉછળો અંદરથી, હા ગર્જના સાંભળીને. એવી રીતે આ પ્રતિમાના દર્શનનો જે વ્યવહાર છે એ યથાર્થ છે. શું છે એમાં, કે આખો દિવસ માણસ પોતાના વ્યવસાયના કામમાં પોતાના આત્માને ભૂલી ગયો હતો, પછી કાં સવારે વહેલી સવારે અને કાં સાંજે દર્શન કરવા જાય ત્યારે ભગવાનની પ્રતિમાના દર્શન કરી અને વિચારે છે કે હે અરિયંત પરમાત્મા, જેવા તમારા દ્રવ્ય ગુણ અને પર્યાય છે એવો જ મારો આત્મા છે, હું આપના દર્શન કરવા આવ્યો છું, એ શુભ ભાવ થાય ને પુણ્ય મંદાય એટલા માટે એવું નથી આવતો, પણ 24 કલાકમાં મારું સ્વરૂપ મને વિસ્મરણ થઈ ગયું હતું, મારા સ્વરૂપને હું ભૂલી ગયો હતો, એટલે હું જ્યાં આપને જોઉં છું ને, આપને જોયા પછી આમ જોઉં છું ને, તો મારું સ્વરૂપ મને સ્મરણમાં તાજું થાય છે, એટલે હું તો મારા સ્મરણને અર્થે આપના દર્શન કરવા આવું છું. હવે એ પણ નિમિત્ત એ નિમ રહે.
અહીંયા રહેવું હોય અને આ ધર્મની પ્રાપ્તિ કરવા માટે અહીંયા આવા સાધનો હોય તો અનાર્યમાંથી આર્ય થઈ શકે,
આર્ય થઈ જાય. હા, જ્યાં તત્વ અભ્યાસ કરે એ ક્ષેત્ર આર્યરૂપ છે, બસ એમાં કઈ જમીન કે કાળ લંડન નડતું નથી. એના કરતા આઈને અહીંયા રહીને પણ એ પ્રકારે, જેમ કે આપણે ક્યાં ગામ ગયા હતા, લેસ્ટર, ત્યાં ગયા હતા તો એને એક ચર્ચ ક્રિશ્ચિયનનું વેચાતું લીધું અને જૈન સમાજની સંસ્થા ઉભી કરી. એમાં તો એને બ્રોડ મેન્ડેટથી બધાને અપનાવ્યા છે, શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી જૈનો બધા ખુશીથી આવે એમ અને ભેગા થઈ ચર્ચા કરે, કોઈ સૌની રીતે એમ કે એક સ્થાન કર્યું, જગ્યા નક્કી કરી. એવી રીતે અહીંયા પણ થઈ શકે છે, ન થઈ શકે એવું તો કઈ છે નહીં. એ વિચાર તો મને આવ્યો છે અને મેં એક બે ભાઈને વાતે કરી, પણ વિશેષ તો હજી બહુ વિચારો મેં બહાર નથી મૂક્યા. થોડુંક એક બે ભાઈ બહાર ગામ છે એ મને મળવા આવશે, પછી જરા વિચાર તો છે કે કાંઈ કાંઈ આ લંડનમાં થાય તો સારું એમ વિચાર તો મનમાં, ત્યાંથી મુંબઈથી લઈને જ આવ્યો છું વિચાર. હા, એટલે ખરેખર તો અહીંયા જ હવે તમારો આજીવિકાનું સાધન, વેપાર, રોજગાર, બધા કુટુંબ પરિવાર અહીં રહેતા હોય તો અહીંયા જ એ રીતે ઊભું કરાય છે, કરી શકાય છે. એમ ન કરાય એવું કઈ નથી. એ લોકો હા બરાબર છે, એટલે લેસ્ટરમાં મહાવીર ભગવાનની પ્રતિમાની સ્થાપના એને કરી છે અહીંયા, એટલે આપણે પણ નાના મોટો કઈ કરી શકાય છે, ન કરી શકાય એવું કઈ. ખરેખર તો લાલજીભાઈ શાસ્ત્રમાં તો એવો ઉલ્લેખ છે, શાસ્ત્રમાં કે ગ્રહસ્થી જીવે પોતાની આવકના 10% તો ધર્માદામાં વાપરવું જોઈએ, મૂડીના નહીં, આવકના, કમાણીના. કે દાખલા તરીકે 10,000 રૂપિયા 12 મહિને નેટ વધ્યા, આ તો દ્રષ્ટાંત, 10,000 રૂપિયા વધ્યા તો 1,000 રૂપિયા ધર્માદામાં કાઢવા એ કઈ બહુ મોટી વાત નથી. તમારો ઘર ખર્ચ કાઢી નાખો, દીકરી દીકરીના લગ્ન, ઇન્કમ ટેક્સ, બધું નોકરના પગાર બધું બાદ સાત કરતા 10,000 રૂપિયા નેટ વધે. 1,00,000 હતા અને આ સર્વિયું કાઢતા 1,00,000 ને 10,000 ની મૂડી થઈ તો 1,000 આપવાના છે ધર્માદામાં, તો એ તો આપી શકાય, સમજી ગયા. એટલે થોડીક અમુક પ્રકારની યોજનાઓ પણ છે મારા મગજમાં ઘણી, પણ જરાક કઈક થોડુંક હજી વાર છે, બે ચાર દિવસ કઈક એક બે ભાઈને મારે મળવું છે પ્રાઇવેટ, એના વિચારો જાણવા, પછી કઈક જરાક મને એમ પાયા જેવું લાગે તો આગળ ઉતારશું. હે?